તેને પારખવાને કોઈ લક્ષણ ખરા કે નહીં એમ કોઈ એમ સવાલ જે કેટલાક પૂછે છે તેનો મોટા પોતાની મૌલિક રીતે જવાબ પણ આપે છે કે ભાઈ એ પારખવાને માટે જેમ કશાકમાં કોઈ યંત્રમાં વીજળી લીકેજ થતી હોય તો એ પારખવાને માટેનું એક જુદું યંત્ર મળે છે, એવા જ પ્રકારનું કોઈ યંત્ર હોય તો વીજળી લીકેજ થતી તે પારખી શકાય, તેવી રીતે ચેતનામાં નિષ્ઠાવંત થયેલો શરીરધારી જે આત્મા છે તેના જીવનમાં એવા કેટલાક લક્ષણો તો હોય છે, પણ એ લક્ષણો પ્રત્યક્ષપણે પ્રવર્તતેલા જીવનમાં હોય પણ સામો માણસ પારખે નહીં તેને શું કરવું. દાખલા તરીકે એક હકીકત મોટા એમ કે છે કે તે સંપૂર્ણ નિષ્ફળ હોય અને પાછો સ્વાર્થ વાળો પણ હોય, આ બે એકબીજાથી તદ્દન વિરોધાત્મક પાસા, એનો સમન્વય કેવી રીતે હોઈ શકે એવી એ બુદ્ધિમાં આપણે ઉતરતું નથી, પણ એવું હોય છે કરો, એનો દાખલો મોટાના જીવનમાં પ્રત્યક્ષ જોયેલો. તે હકીકત કહું છું કે મોટાનું જીવન ચરિત્ર એક મુંબઈની મોટા મોટી પેઢી એવી પબ્લિશર્સ આરઆર શેઠ એન્ડ કંપની છપાવે છે, તેનો કેટલાક ભાઈઓ લખાણ લખે છે, એ તો મોટાના સ્વાર્થની વાત થઈ, પણ એમાં પણ એટલા બધા નિષ્ફળપણે વર્તે કે એક ભાઈ જે લખનાર હતા તેના પર તેને ગુસ્સે થઈને પણ એમને કહ્યું, એથી તે ભાઈને ખોટું પણ લાગી ગયું. હવે જો એ વિચારવામાં આવે એને જે લખનાર હતા ભાઈને જો વિચારવાના ખ્યાલમાં આવે કે ભાઈ આ તો મોટા એક મોટી વાત બતાવી દીધી, લક્ષણ બતાવી દીધું કેટલા નિષ્ફળ છે, જો પેલાને એમ થાય કે સાલું આ તો નહીં, જો ખરેખર આ જો સ્વાર્થી હોય તો આ પોતાનું કામ પતાવી લેવામાં દુનિયાદારીના જેમ વ્યવહારી માણસો વ્યવહારુ માણસો હોય છે એ તો પોતાનું કામ એકદમ કઢાવી લેવામાં એકદમ ચકોર ચતુર હોય અને તે વખતે નીચી મૂડી કરી દે તો કા ભાઈ એ વાત તો આથી માન્યમાં આવી વાત છે. પણ આ મોટાના કેટલા એવા કેટલીય વખતે લક્ષણો એવા અમે જાતે જાત જોયેલા છે કે સંપૂર્ણ નિષ્ફળ હોય તે નિષ્ફળતાની આ આપણે બુદ્ધિ કબૂલ કરે એવી હકીકત હોય, પણ તે વખતે ત્યાં કેટલાક ને પોતાનું અહમ વચ્ચે આવી આડું આવી જાય છે અને અહમ ગવાય એટલે પેલી વાત મૂળ વાત જતી રહે, ત્યારે આ એક એવા જીવનમાં એક સંપૂર્ણ નિષ્ફળ હોય છે. મોટા એ કેટલાય શેઠિયાઓને પણ એવું સંભળાવી દીધું છે, એ મારી જાત માહિતીની વાત છે અને જાતો જાત એનું સાક્ષી છું, મેં જાતે જોયું છું. ત્યારે આવો નિષ્ફળ માણસ હોવા છતાં પાછો સ્વાર્થ વાળો પોતાના કામ ને કઢાવવા વાળો પણ હોય છે, આ બે વસ્તુનો સમન્વય ના જીવનમાં થયેલો હોય એવી રીતે એ સંપૂર્ણ કામના વાળો. હે કોઈને એમ થાય અરે શું વાત, એવી વાત તમે તો કરો છો ઉરાંગ ઉટાંગ જેવી, પણ આ તદ્દન સાચી અર્જુના પાસા જોવા જોઈએ. તો મેં કેટલી વાર લોકો મોટાને કોઈક પહેલા પરિચય વાર રૂપિયા આપવા આવે તો એ ના કે ભાઈ ઉભા તો હમણાં જુઓ, મોટાને તો ઘણા યોજનાઓ હોય કામ લઈને બેઠા હોય, લાખો રૂપિયાના કામ લેતા હોય તો પણ એવાને પૈસા એમણે જતા કરેલા છે, મારી જાત માહિતી ની હકીકત છે. એટલે એ લોભી પોતાના પોતાના સ્વાર્થ માટે તો કોઈ કામ કશું હોતું નથી, સમગ્ર જનસમાજ ના કામો એમને માથે લીધેલા હોય છે, એટલે કે પરમાર્થ ના કામો હોય છે. પણ એ પરમાર્થ ના કામમાં પણ પાછા પોતે એ કામી છે, લોભી છે, મોહી પણ છે, નથી એમ નથી, પણ તે સાથે બધું કરતા હોવા છતાં સંપૂર્ણ નિષ્ફળતા એમનામાં પ્રવર્તેલી કેટલાય પ્રવર્તેલી કેટલાય પ્રસંગોમાં જોયેલી છે. ત્યારે જેમ સંપૂર્ણ કામવાળા તેમજ સંપૂર્ણ નિષ્કામ વાળા, સંપૂર્ણ લોભી તેમ છતાં એની સામેના વિરોધાત્મક પાસામાં સંપૂર્ણ નિર્લોભી, સંપૂર્ણ મોહી અને સંપૂર્ણ નિર્મોહી, આવા એકબીજાથી સામ સામેના પાસાનો અને તે પાસા એકબીજાથી તદ્દન વિરોધ વાળા એવા પાસાનો જેના જીવનમાં સમન્વય થયેલો છે, મેળ થયેલો છે, તે ચેતનામાં નિષ્ઠા પામેલો છે એમ પ્રમાણવું. પણ એ આવું પ્રત્યક્ષ જેના જીવનમાં પ્રવર્તતું હોય તેને તે તે પાસું જ્યારે વ્યક્ત થયા જતું હોય ત્યારે એ પાસાને તે રીતે જ અનુભવવું એક જુદી હકીકત, એ અનુભવવાની કળા તો આપણામાં જ્યાં સુધી એવી ભક્તિ નહીં પ્રગટે ત્યાં સુધી એને આપણે પીછાની નહીં શકીએ. જાતો જાત એમ બનતું હોવા છતાં, પ્રત્યક્ષ પણ એ બનતું હોવા છતાં આપણે એને પારખી નહીં શકીએ. દાખલા તરીકે મોટા તો ઘણી વાર એમ કે છે કે ભાઈ મારો હજાર હાથ વાળો ભગવાન આ બધા કામ પૂરા પાડે છે. મેં એમના જીવનમાં જોયું છે કે એમણે આ અનંત ઘણા 1962 સાલ થી શરૂઆત લાખથી કરી 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 7 લાખ ને 9.5 લાખ ને 8 લાખ, આ સાલ તો એના કરતા પણ વધી ગયા. પણ એ કામ લીધા એમણે, એ કર્મ કરવાના લીધા તો એમણે એમના જીવનમાં પ્રયોગાત્મક અનુભવ થતા ગયા છે. પ્રયોગાત્મક માની લેવાનું નહીં, કલ્પનાથી નહીં, બુદ્ધિથી નહીં, પણ પ્રત્યક્ષપણે કે કેટલાય એમને એવા માણસો આપમેળે મળી આવે છે અને એમના કામ એ રીતે એ અનેક હાથો દ્વારા થયા કરે છે, એ અમે જીવતી જાગતી અને પ્રત્યક્ષ અનુભવેલી હકીકત છે. ત્યારે બીજો એક પણ છે લક્ષણ કે કેટલાયના જીવનમાં એવા ચેતનામાં નિષ્ઠાવંત થયેલા શરીરધારી જે આત્મા છે તેમના જીવનમાંની ચેતનાની ધારણા કોક કોક જીવને સ્પર્શી હોય છે અને ત્યારે એ પોતાની શરીરની શક્તિની જે મર્યાદા છે એના એ મર્યાદાને વટાવી જઈને પણ એ કામ કરતા કામ કરી રહેલા હોય છે એવા જીવોની જીવનની હકીકતો પણ જાણીતી છે. એના નામ તો હું નહીં આપી શકું પણ એ હકીકતો જાણી છે. પરંતુ એવો રિસેપ્ટિવ ભાવ, એવી એમની આધ્યાત્મિક જીવન પરત્વેની મહત્વાકાંક્ષા, એમનો ધ્યેય એવું ધગધગતું એમના જીવનમાં પ્રવર્તેલું હોવા નહીં હોવાથી કરીને એવી ચેતનાની ધારણા એમના જીવનમાં ટકી શકી નહીં, ચાલી ગઈ. પરંતુ એના સંસ્કાર પડ્યા સિવાય રહેતા નથી. પણ એ સંસ્કાર પણ જે ભક્તિ પ્રગટી હોય અને તેના જીવનમાં એ સંસ્કાર જે પ્રાણવંતા ચેતનવંતા જીવતા જાગતા બને છે તેવા પેલા જીવમાં જેની ભૂમિકા એવી યોગ્ય પ્રકારની પ્રગટેલી નથી, જીવતી જાગતી થયેલી નથી, એવા જીવના જીવદશાના વેણમાં પેલા ચેતનાની ધારણાના જે સંસ્કાર પડે છે એવા પ્રબળ પડતા નથી. તો પણ એનો પણ હેતુ માર્યો જતો નથી. કાલે કરીને એવા સંસ્કારો પણ પડેલા સંસ્કારો પણ સત્સંગનો જે મહિમા ગાયેલો છે તે આ રીતનો છે કે એવા સંસ્કારો પણ એના જીવનને કોઈ ને કોઈ કાળે એ સંસ્કારો ઉદય વર્તમાન થાય ત્યારે તેને એવા જ વલણમાં લઈ જાય ખરા. પરંતુ જીવનનો ધ્યેય એવા પ્રકારનું જયારે તમન્ના વાળું ઝંખ ઉત્કટ ઝંખના વાળું જ્વાળામુખીના જ્વાળામુખીની પ્રગતિ પ્રખર જ્વાળાઓ સમૂહ જ્યાં સુધી નહીં થયું હોય ત્યાં સુધી સામાના એવા ચેતનામાં નિષ્ઠાવંત થયેલા શરીરધારી આત્માના જીવનની ચેતનાની ચેતનાની ભાવના એમના જીવનને સ્પર્શે તો પણ તેવા પ્રકારની નહીં થઈ શકે. એટલે આવા આવા લોકોના પ્રસંગમાં આવેલા કેટલાક જીવોને એમના સ્પર્શથી કરીને એવી એક પ્રકારની શક્તિ તે કાળે તે પ્રસંગમાં તેમને પ્રવર્તેલી તે દેખાય છે. એટલું ને પણ કર્મમાં પણ તે સામાન્ય જીવ દશાવાળા જીવની સામાન્ય જે શક્તિ હોય એ શક્તિની મરે એવું જે બને છે એ આવા લોકોની ચેતનાની ધારણાના પ્રબળતાને કારણે એમ બનતું હોય છે. આવા જુદા જુદા પ્રકારના લક્ષણો આવા જીવનમાં પ્રત્યક્ષપણે હોય છે તો ખરા, પણ એને પણ સમજવાને માટે આપણા દિલમાં જ્યારે ખરેખરી ભક્તિ પ્રગટે ત્યારે તે પ્રમાણે આપણાથી અનુભવાય. બાકી તો આપણે આપણે જીવ દશામાં હોવાથી અનેક પ્રકારના આ લોકો આપણને તો ધક્કા માર્યા સિવાય રહેવાના નહીં અને એમના ધક્કાને ઝીલવાને માટે એ ધક્કાને એક પ્રકારના મારે પણ એ ધક્કાને ઝીલવાને માટે પચવવાને માટે આપણા આધારના રોમે રોમમાં આપણા જીવનને તાદૃશ્યપણે એક રસ થવાને માટે જે જાતની આપણી પાત્રતા ભૂમિકા એકધારી ભક્તિવાળી ચેતનવંતી પ્રગટેલી હોય ત્યારે એને જે ઝીલે છે એને એ ઝીલવામાં જે એને ઉમળકો છે તે કોઈ ન્યારો છે. સમર્પણ યજ્ઞ જીવનની ઝલક ઝલક કોઈ ન્યારી ન્યારી છે. સમર્પણ યજ્ઞ જીવનની ઝલક કોઈ ન્યારી ન્યારી છે. ત્યારે તો સમર્પણ યજ્ઞ જેના જીવનમાં એક ધારો ચેતન બનતો પોતાના ધ્યેયને પોતાના જીવનમાં સાકાર કરવાને માટે જે ચેતન બનતો મગ્ન થઈને પરાક્રમી અને મહાપુરુષાર્થથી જે મચ્છો રહે છે અને એક ધારો જે પોતાના જીવનમાં એને જ લક્ષ્ય માં રાખીને જે સતત એક ધારો તૈલવત મંડો રહ્યા કરેલો છે એની એના એના આધાર માં આવા જીવન નો જે સ્પર્શ થાય તો એ સ્પર્શ નો રણકો કોઈ અનેક પ્રકાર નો છે. ત્યારે આવા લોકોના લક્ષણો તો હોય છે અને તે પરખાઈ શકે એવા હોય છે, પણ એ પારખવાને માટે પણ આપણી પાસે એવી ભૂમિકા જો વિશે હરિઓમ તત્વ મોટાના જીવનનો એક ભારે કટોકટીનો કાળ ની વાત કરીએ છીએ. મોટા નરસિંહરાવ ભોળાનાથ ની બે દોહિત્રીઓને લઈને બનારસ માં હિન્દુ યુનિવર્સિટી માં હતા. જયારે મોટા ને મોટા પર એમના નાના ભાઈ મુરજીભાઈ ભગત નો કાગળ આવ્યો કે ભાઈ બા તો હવે મરણ પથાર્યો છે અને કેટલા દિવસ જીવશે તે નક્કી નથી ને તમને બા બહુ યાદ કરે છે. ત્યારે મોટા થી તો ત્યાં જઈ શકાય એવું હતું નહીં. જે મોટા તો એમ જ હંમેશા માનતા કે પરિસ્થિતિ નો મળેલો ધર્મ અને એનો સ્વીકાર અને તે પ્રમાણે નું કર્તવ્ય એ જ મુખ્ય ધર્મ છે. એટલે એમણે તો કરાચી પેલી દીકરીઓના બાપ ને તાર કર્યો કે મારી આવી સ્થિતિ છે ને મારે એકદમ નડિયાદ જવું જોઈએ, માટે તાત્કાળ આ છોકરીઓ સાથે રહી શકે એવી તમે વ્યવસ્થા કરો. એમને તો કરાચી થી વળતો તાર કર્યો કે ભાઈ તમે ગમે તેમ વ્યવસ્થા કરીને તું તારે જા, પણ પારકા પ્રદેશમાં આ છોકરીઓને એકલી મૂકીને જવું કેવી રીતે, એને કોને મૂકવું? અને બનારસ હિન્દી યુનિવર્સિટીનો એક કાયદો એવો હતો કે જે છોકરીઓની સાથે એમનો વડીલ હોય અને એમનો જે જવાબદાર એવો કોઈ યોગ્ય માણસ ના હોય તો એમને ત્યાં રાખવા દેવામાં ના આવે. અને અમે તો ત્યાં બંગલો ભાડે રાખીને રહેલા, એટલે મને તો કોઈ એવું માણસ યોગ્ય માણસ ત્યાં મળ્યું પણ એને કેવી રીતે હું જાઉં? ત્યાં મેં જવાબ લખ્યો કે ભાઈ તમે આવો તો જ બની શકે, પણ એ આવ્યા નહીં ને મારે આ જવાબદારી આવી, એ જવાબદારી મોટાએ તો અદા કરવી રહી. હવે એ સ્થિતિમાં મોટા તો પુરાઈ રહ્યા અને ભગવાનનો જ એક આશ્રય એમને લીધો. અને એક હકીકત એ હતી કે મોટા જયારે હરિજન સેવક સંઘની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાના હતા ત્યારે માની આશીર્વાદ લીધી લેવા ગયા માગ્યા, ત્યારે માએ કહ્યું કે અલ્યા તને ચકલાને નાખવા પાસે ટન તો મળતા નથી અને આ વળી આટલું નહીં જેવું તું લાવે છે તે પણ મૂકી દે છે, તે કઈ આ તે કઈ તારી રીત છે કઈ, અને તને તું શું ત્યાં જઈને પામવાનું છે વિશેષ, માટે એની રહે જે કર અને આ નોકરી કર. પછી મેં મોટાએ તો એમને બાને ઘણું સમજાવ્યા તે કહે ભાઈ જો તારે મને રકમ આપવી પડશે, મોટાએ કહું હા બા આપીશ, બોલ તું તારી મેળે કહે કે મહિને 5 રૂપિયા મને આપજે. તે મોટાએ તો એ વ્યવસ્થા કરી દીધેલી. પરંતુ બીજું વચન એમને માગ્યું એ મોટાની બાએ કહ્યું કે દીકરા હું માંદી પડું મરવા ટાણે તારે મારી પાસે હાજર રહેવું. તો મોટા તો રાજી થઈ ગયા કે બા એ તો મારો ધર્મ છે, તારી સેવા કરવી એ તો મારું સદભાગ્ય છે અને એવા કાળે તો મને પણ તારી પાસે રહેવાનું મન થાય જ. હવે આ પરિસ્થિતિમાં પોતે વચન આપી ચૂકેલા અને પોતે ત્યાં જઈ શકે એવી સ્થિતિ નહોતી, એ સ્થિતિમાં એમણે તો ભગવાનનો જ આશરો લીધો અને સતત એક ધારા ભગવાનની સ્મરણ ભાવનામાં પ્રાર્થના ભાવનામાં આર્દ્ર અને આર્ત ભાવે સતત પોકાર પાડ્યા જ કર્યા. અને ભગવાનની કૃપાનો અનહદ જે લાવો મોટાને મળ્યો એનો આનંદ તો તે અનુભવ વાળો જ સમજી શકે. અને ત્યાં નડિયાદમાં મોટાની બાને મરવા ટાણે મોટા ત્યાં પ્રત્યક્ષ ભગવાને કરી દીધા છે, આ હકીકતની વાત છે. અને મોટાને ત્યારે મોટાના નાના ભાઈ મુરજીભાઈ ત્યાં હતા, એમને મોટાની બાએ કહ્યું કલ્યા મૂળિયા જો આ ચુન્યો આવ્યો, પણ ખૂબીની વાત તો એ છે કે જો મુરજીભાઈ જરાક વ્યવહારું હોત ને તો મુરજીભાઈ તો એમ કહ્યું હોત કે સારું બા બહુ સારું થયું કે ભાઈ ચાલ ચુન્યો તારી પાસે મરતી વખતે આવ્યો તે સારું થયું. પણ મુરજીભાઈ તો એવા ક્યારે કે બા ચુન્યો એ ક્યાંથી હોય, ચુન્યો તો કાશીમાં છે, અરે ક્યારે હોય ના હોય અહીં મારી પાસે જો મારા પગ દાબે છે અને આ જો હાર્યો હું તો મારી મને વચન આપેલું ચુન્યાએ કે મરણ તાને હું તારી પાસે હાજર રહી તે હાજર રહ્યો છે જોવા. અને મોટાને મુરજીભાઈ એ જાતનો કાગળ લખેલો, એ કાગળ મારી પાસે ઘણા વખત સુધી હતો પણ અત્યારે પણ મેં ખોલવાનો તો પ્રયત્ન કર્યો પણ હજુ મને જડતો નથી, પણ ક્યાંક મેં રાખેલો છે એ મને એ મારા મનથી સાચી હતી. પણ આના ઉપરાંત બીજી ખૂબી તો એ છે કે મોટાને એમના ગુરુ મહારાજે ઘણી વાર કહેલું કે ભાઈ ચેતનામાં નિષ્ઠાવંત થયેલો શરીરધારી આત્મા એની સંસર્ગમાં કોઈ કામથી મોહથી લોભથી અને રાગથી કરીને પણ જે કોઈ એની સાથે ખરેખરો સંકળાયેલો છે એનો જન્મ વહેલો થાય છે. એટલે મોટાને તો એમ લાગ્યું કે સાલી આ એક ખરી રીત છે, મને મારા લક્ષણની પણ આ પ્રાયોગિક પ્રયોગની રીતે પણ મોટાને આની સમજણ પડી જશે અને એમની માનો જન્મ થયો છે કે કેમ એની પણ એને જો તાત્કાલિક જન્મ થાય તો મોટાને તો પોતાની સ્થિતિ વિશેની એક પ્રયોગાત્મક હકીકત મળી જાય. એટલે મોટાએ પછી શું કર્યું કે જ્યારે એમના ભાઈનો કાગળ આવ્યો ત્યારે તો એમને એક એક ધ્યાનમાં એક એવી પરિસ્થિતિ છે એક ધ્યાનમાં કે એને સંયમ કહે છે. સંયમ આપણે ઇન્દ્રિયો પર સંયમ રાખવાની જે વાત છે એ સંયમ નથી. આ સંયમ કોઈ ન્યારા પ્રકારનો યોગની ભાષાનો આ શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે. કે સંયમની વાત એવી છે કે ધ્યાનમાં જ્યારે સંપૂર્ણપણે આપણે એકાકાર થઈ ગયા હોય અને આ શરીરની કોન્શિયસનેસ શરીરની સભાનતા જવાની પળ હોય એ પળે જો જે કોઈ સંકલ્પ આપણે રાખીએ એ સંકલ્પ સાકાર થઈ જાય. આ કઈ નાની સોની વાત નથી, આ તો બોલવામાં તો સહેલું છે પણ એવી વખતે આવી એટલી બધી તીવ્રતા વાળી ઉત્કટમાં ઉત્કટ સભાનતા કોઈ પણ એક સંકલ્પ પરત્વે જીવતી જાગતી ચેતનવંતી તે વખતે પ્રગટેલી હોવી એક દુર્ઘટ ઘટના છે. પણ મોટાને તો એ હસ્તકમળવત એવી સ્થિતિ હતી એટલે એમને તો ત્યારે એવું ધ્યાન ધરી અને શરીરને એમની સભાનતા જવાની પડે જ તે સંકલ્પને પોતાનામાં ધારણ કર્યો અને ધારણ કરતાની સમયે જ એમને કાશીના જુદા જુદા શેરીઓ ને ગલીઓ ને ક્યાં ક્યાંથી કેવા કેવા વળાંક થઈ ને કે કે ઠેકાણે મુખ્ય ચર્ચા રસ્તા આવે ત્યાં કેવું કેવું હોય આ બધું પ્રત્યક્ષ એમની નજરોમાં આવ્યું. અને ત્યાં એક એક કોઈ એક વળાંકની કોઈ ગલીમાં કોઈ એક ઘેર એક બાળકી એક માતાને જન્મી છે. એ બાળકી તે એમના માતાનું સ્વરૂપ એ એમને પ્રત્યક્ષપણે બધું નજરો નજર સામે આવ્યું અને સવારમાં જ તો વહેલા ઉઠીને એ પ્રમાણે એમને જે તાદૃશ્ય બને એક એક પ્રત્યક્ષ ડિટેલ વાળું જે દર્શન થયેલું અને તે બધું એમને તાજું હતું અને બહુ સ્મરણમાં રહેલું અને તે પ્રમાણે ચાલતા 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 ફરતા અનેક વળાંકો લેતા લેતા જે જે પ્રમાણે નિશાનો મળેલા તે પ્રમાણે ત્યાં જતા એ ઘરા ગાડી પહોંચી ગયા અને તે ઘરના ઉટલા પર બેસી રહ્યા અને ઘરના લોકોનું ધ્યાન દોરાયું નહીં એટલે પોતે ભજન ગાવા લાગ્યા અને સ્મરણ ગાવા લાગ્યા. ધૂન ચલાવી એટલે બે ચાર માણસો ઘરમાંથી વારા ફરતી આવ્યા લાગ્યા પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં. તેમ છતાં પછી એક ભાઈ આવ્યા કે ભાઈ તમે કેમ આટલો બધો વખત અહીં ઉટલે બેસી રહ્યા છો, વાત તો બધા હિન્દીમાં કરતા હતા. કે આટલો બધો વખત ભાઈ તો એ મોટા તો બીજું શું કે પણ એમ કહ્યું એમણે તો કે રાત્રે ભાઈ મને સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં મેં તમારે જે એક બાળકી જન્મી છે એમ મનાવ્યું અને એ બાળકી એ છે તે અમારા જીવન સાથે સંકળાયેલો જીવ છે, એને મારે માત્ર દર્શન કરી ન જતા રહેવું છે, બીજું કશું મારે કામ નથી અને મને આવો હુકમ મળેલો છે એટલા માટે હું બે કલાક નહીં બેસી રહ્યો છું. કે ભાઈ કે તમે હમણાં જન્મ થયો છે હમણાં હવે એને 12-14 કલાક પણ થયા નથી અને તમે અજાણ્યા માણસને કેવી રીતે થાય, મેં કોઈ જેવી તમારી મરજી મારે કોઈ જાતનો આગ્રહ નથી પણ આ તો મને હુકમ થયો છે ભગવાનનો એટલે હું બેઠો છું, તમે કહેશો તો 4-5 કલાકે પણ બેસીશ પણ મને વાંધો નથી, માત્ર દર્શન કરીને હું ચાલ્યો જઈશ. એ લોકોને મારા પર કાં તો દરુણા દયા આવી કરુણા આવી ગમે તેમ પણ મને અંદર લઈ ગયા અને ભાઈ આ લોકો વેગળે જઈને છોકરી લાવીને મને આપી મેં મારા ખોળામાં લીધી, બાળકીને પગે લાગ્યો અને મને પ્રતીતિ થઈ ગઈ કે ભાઈ આજે આવા જે ચેતનાવંત શરીર શરીરધારી જે આત્મા છે એનો સંસર્ગ રાગ વાળો પણ જો હોય પણ તે ખરેખરો રાગ વાળો એ રાગમાં ઓનેસ્ટી સિન્સિયરિટી એન્ડ ડિવોશન ઓફ પર્પઝ પૂરેપૂરા પાકા હોવા જોઈએ. અને મોટાની માને મોટા ઉપર તો ઘણો રાગ હતો એ વાત તો તદ્દન સાચી છે. એવા રાગ વાળો જીવ એનામાં મોટાનામાં એમનો એમની માનો દિલ હતો, અને એ મોટાને જયારે જાણવા મળ્યું કે એમનો થોડા જ વખતમાં એમનો જીવ ફરતી વહેલામાં આટલો વહેલા કાળમાં જન્મ થયો, એટલે મોટાને ભગવાનની કૃપાથી એમના ગુરુ મહારાજના આશીર્વાદથી પોતાના જીવનની પ્રત્યક્ષ હાલની જે આધ્યાત્મિક ભૂમિકા વાળી જે હકીકત છે એની એમને જે ખાતરી થઈ અને એનાથી જે આનંદ થયો, ને ભગવાને કૃપા કરીને અત્યંત કરુણા કરીને એમને જે આ પ્રયોગનો દર્શન અનુભવ જે કરાયો એથી એમના જીવનમાં જે ગદગદ ભાવ તે કાળે પ્રગટ્યો, અને ભગવાન પર એવો કેટલા બધા વારી ગયા હશે તે તો આપણે માત્ર કલ્પનાથી સમજી શકીએ એવી હકીકત છે. હરિ ઓમ.